એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચા ગુજરાતી સાહિત્યના એક એવા તબક્કા પર છે જે ખૂબ રસપ્રદ છે અને કદાચ થોડો વિવાદાસ્પદ પણ રહ્યો છે.
હા, બિલકુલ.
આપણી પાસે સુરેશ જોશીનું એક વિશ્લેષણ છે, નવી કાવ્ય પ્રવૃત્તિ, એક આલોચનાત્મક દ્રષ્ટિ. એમાંથી આપણે કેટલાક મુદ્દાઓ પર વાત કરીશું. આ લેખ, પેલી જે નવી કવિતા આવી લગભગ 1956 થી 1971 સુધી, એની વાત કરે છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ નવી ધારા કેમ આવી, એની ખાસિયતો શું હતી અને સાહિત્ય જગતમાં એના પડઘા કેવા રહ્યા, મતલબ એના પ્રતિભાવો કેવા હતા.
બરાબર. આપણે સ્ત્રોતમાં જે વિશ્લેષણ છે, જે ઉદાહરણો છે, એના આધારે આ કવિતાને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચાલો ત્યારે શરૂ કરીએ. સ્ત્રોતની શરૂઆત જ એક રસપ્રદ નોંધથી થાય છે. એ કહે છે કે આ નવી કવિતા વિશેના પ્રતિભાવો બહુ આત્યંતિક હતા.
હા, કાં તો બહુ જ સખત ટીકા થઈ અથવા તો પછી અતિશય વખાણ થયા.
બરાબર. લેખકનું માનવું છે કે આનું જે ખરેખરું ગંભીર નિષ્પક્ષ મૂલ્યાંકન થવું જોઈએ તે થયું જ નથી.
સાચી વાત છે. અને આ લેખનો મુખ્ય સૂર પણ એ જ છે કે જો કોઈ પણ નવી સાહિત્યિક ચળવળ હોય ને, એને ઉતાવળમાં કે પછી પૂર્વગ્રહથી ના જોવાય. એમાં શું સારું છે, શું નબળું છે, એની શક્તિ શું, મર્યાદા શું, બધું જ ઊંડાણથી સમજવું પડે. અને આ લેખ એ દિશામાં એક પ્રયત્ન છે એમ કહી શકાય.
તો પહેલો સવાલ એ જ થાય કે આ નવી કવિતા આવી ક્યાંથી અચાનક? શું એ ફક્ત જૂની એટલે કે ગાંધીયુગની કવિતા સામેનો એક બળવો હતો?
ના, લેખક સ્પષ્ટ કહે છે કે એ માત્ર પ્રતિક્રિયા નહોતી. પણ હા, એ વાત સાચી કે આગલી પેઢીની જે કવિતા હતી એના પ્રત્યે અસંતોષ ચોક્કસ હતો.
કેવો અસંતોષ?
એટલે જુઓ, ગાંધીયુગીન ભાવોનું સતત પુનરાવર્તન થતું હતું. પેલી દલિતો પ્રત્યેની લાગણી વેળા જેવી સહાનુભૂતિ, પછી પ્રણયની એ જ જૂની પુરાણી વાતો, બોધ આપતી કવિતાઓ.
એટલે થોડી એકવિધતા આવી ગઈ હતી.
બરાબર. કવિતાની બાનીમાં થોડી નિર્જીવતા, એક ધારાપણું આવી ગયું હતું. બક્ક ઠાકોરે જે પ્રયોગશીલતાની વાત કરી હતી એ જાણે આગળ વધતી ન હતી.
એટલે વાતાવરણમાં એક બંધિયારપણું હતું.
હા, એક પ્રકારની સાહિત્યિક હવા થોડી બંધિયાર લાગતી હતી, તાજગીનો અભાવ હતો.
આ તો થઈ આંતરિક વાત.
હા,
પણ શું કોઈ બહારના પરિબળો પણ હતા?
ચોક્કસ હતા. ખાસ કરીને 1956ની આસપાસ યુરોપની જે મુખ્ય કવિતા હતી, કન્ટિનેન્ટલ પોએટ્રી જેને કહીએ, એનો પ્રભાવ વધવા માંડ્યો.
એટલે અંગ્રેજી સિવાયની?
હા, પહેલા કેવું હતું કે પશ્ચિમનો પ્રભાવ એટલે મોટે ભાગે અંગ્રેજી સાહિત્ય. પણ હવે બોદલેર, રિલ્કે, રેમ્બો જેવા ફ્રેન્ચ, જર્મન કવિઓ વંચાવા લાગ્યા, ચર્ચાવા લાગ્યા, એમના અનુવાદો થયા.
રસપ્રદ.
અને સાથે સાથે વિચાર જગતમાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. આઝાદી મળી ગઈ, પણ પછી એક પ્રકારનો મોહભંગ શરૂ થયો. બીજું વિશ્વયુદ્ધ થયું, એની ભયાનકતાનો અહેસાસ હતો, માનવીય મૂલ્યો સામે પ્રશ્નો ઊભા થયા હતા, મોટા શહેરોમાં ભીડ વધી રહી હતી અને ભીડમાં માણસ વધુ એકલો પડી રહ્યો હતો. આ બધાએ મળીને એક નવી જ અભિવ્યક્તિ માટે જાણે ભૂમિકા તૈયાર કરી દીધી.
તો હવે મુદ્દાની વાત પર આવીએ. આ જે નવી અભિવ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ, એના મૂળમાં વિચાર શું હતો? આ કવિતાની ફિલોસોફી શું કહી શકાય?
એટલે જુઓ, મુખ્ય વિચાર એ હતો કે આપણી જે પરંપરાગત સમજ છે, ખાસ કરીને તર્ક અને બુદ્ધિ આધારિત સમજ, એ વાસ્તવિકતાનું જે આખું સત્ય છે એને પકડવા માટે અધૂરી છે.
એટલે બુદ્ધિ પૂરતી નથી.
હા, બુદ્ધિ જગતને સમજવા માટે જે ચોકઠા બનાવે છે એ ઘણીવાર અનુભવની જે ગહનતા છે એને બાંધી દે છે. લેખક કહે છે એમ, બુદ્ધિની તારવણીની બહાર ઘણું બધું રહી જાય છે, જે કવિતા માટે તો ખજાનો છે. એટલે આ નવી કવિતાનો પ્રયાસ એ હતો કે બુદ્ધિના આ નિયંત્રણમાંથી છૂટવું, ભાષાની જે રૂઢિગત વ્યવસ્થા છે એને ભેદવી અને પેલી ડાર્ક મિસ્ટ્રી, એટલે કે જે અજાણ્યું છે, અતાર્કિક છે, ગહન રહસ્ય છે, એને પામવાની કોશિશ કરવી.
એટલે સ્પષ્ટ, સીધો સાધો તાર્કિક અર્થ આપવાને બદલે કંઈક બીજું, કોઈક અસ્પષ્ટ ગહન અનુભૂતિ તરફ જવાનો પ્રયાસ.
બરાબર. એને લેખક અનઅર્થ કહે છે.
અનઅર્થ?
હા.
એટલે અર્થનો અભાવ?
ના ના, અર્થનો અભાવ નહીં, પણ તર્કથી તરત પકડી શકાય એવા સીધા અર્થથી પર જઈને કશુંક અનુભવવાની વાત. લેખક કહે છે એમ, કવિનું વલણ બુદ્ધિગ્રાહ્ય અર્થથી અનર્થ તરફ જવાનું હતું. કવિતાને શબ્દોની એક ખાસ ગોઠવણી તરીકે જોવામાં આવી, જેથી આપણું મન સીધું તર્કમાં ના સરી પડે. સંગતિ એટલે કે બધું તાર્કિક રીતે બરાબર બંધ બેસતું હોય એને તો શરણાગતિ ગણવામાં આવી.
સંગતિ એટલે શરણાગતિ, રસપ્રદ.
હા, બુદ્ધિના નિયંત્રણની નિશાની. એટલે જ ભાષાને જાણી જોઈને થોડી અપારદર્શી, થોડી ગૂંચવણભરી બનાવવાનો આગ્રહ રખાયો.
કેમ?
કારણ કે વિચાર એવો હતો કે આ દુનિયા પોતે જ સતત બદલાય છે, પ્રવાહી છે, તો એમાં સ્થિર ચોક્કસ અર્થ ક્યાંથી હોય? એટલે કવિ સ્પષ્ટ અર્થને બદલે એક રહસ્યમય વજન મૂકવાનો પ્રયત્ન કરે છે.
રહસ્યમય વજન એટલે?
એટલે વાંચ્યા પછી મન પર એક ગહન ભાર રહી જાય. કદાચ એને શબ્દોમાં વર્ણવી ન શકાય, પણ એક અનુભવ રહી જાય.
આ વિચાર કવિતામાં કલ્પનોના ઉપયોગમાં કેવી રીતે દેખાયો? આ કવિઓ માટે કલ્પન એટલે શું હતું?
અહીં લેખક ફ્રેન્ચ કવિ પિયર રેવર્દીને ટાંકે છે. એ કહે છે, ધી ઇમેજ ઇઝ અ પ્યોર ક્રિએશન ઓફ ધ માઇન્ડ.
મનની શુદ્ધ રચના.
હા, એટલે કલ્પન એ કંઈ બહારની દુનિયાનું ફોટોગ્રાફિક પ્રતિબિંબ નથી, એ તો કવિના મનની એક સ્વાયત્ત શુદ્ધ રચના છે. અને જો આપણી સામાન્ય ઇન્દ્રિયો એને તરત ઓળખી જાય તો એ કલ્પન નષ્ટ થઈ ગયું કહેવાય.
એટલે એનો હેતુ દુનિયાને સમજાવવાનો નથી?
બિલકુલ નહીં, ઉપયોગી થવાનું પણ નથી. કવિનો પ્રયાસ તો આપણી ઇન્દ્રિયો જે રીતે જોવાની ટેવાઈ ગઈ છે, જેમ કે વિરોધ, સરખાપણું, એ રૂઢીને તોડવાનો હતો. એટલે જ કેટેક્રેસિસનો ઉપયોગ થયો.
કેટેક્રેસિસ એટલે?
એટલે જાણી જોઈને અણઘટતી, વિરોધાભાસી લાગે એવી સરખામણીઓ કે રૂપકો વાપરવા. દાખલા તરીકે લાભશંકર ઠાકર લખે, થળ તડકાનું ખડબચડું. હવે તડકાને થળ કેવી રીતે હોય?
હા બરાબર, એ આપણી રૂઢી તોડે છે.
બરાબર, ઉપમેય ઉપમાનના સંબંધોને પણ અસ્તવ્યસ્ત કરી દેવાયા. એક રીતે આને ડિસેન્સ્યુલાઇઝેશન કહી શકાય.
ડિસેન્સ્યુલાઇઝેશન?
હા, એટલે આપણી ઇન્દ્રિયો જે રીતે દુનિયાને જોવાની ટેવાઈ ગઈ છે, એ ટેવમાંથી બહાર નીકળીને વિશ્વને એક નવા, કદાચ વધુ મૂળભૂત સ્તરે અનુભવવાનો પ્રયાસ. આ બધાને કારણે કવિતામાં સ્વાભાવિક રીતે જ એક એસોટેરિક એટલે કે ગુહ્ય, થોડું અઘરું તત્વ આવ્યું.
અને ભાષા પોતે, ભાષા સાથે શું પ્રયોગ થયા? સ્ત્રોતમાં રેમ્બોનો ઉલ્લેખ છે.
હા, આર્થર રેમ્બો જેવા કવિઓએ તો ભાષા દ્વારા પરમ રહસ્ય પામવાની બોમ્બ અથામણ કરી, પણ અંતે એમને લાગ્યું કે ભાષા એ માટે પૂરતી નથી. નવી ગુજરાતી કવિતામાં પણ ભાષાને એના રૂઢ અર્થોમાંથી, સંકેતોની વ્યવસ્થામાંથી મુક્ત કરવાનો પ્રયાસ થયો. ક્યારેક શબ્દને એના અર્થ માટે નહીં, પણ ફક્ત એના ધ્વનિ માટે, એના લય માટે, મોઢામાં એની જે ફીલ આવે એના માટે પ્રયોજવામાં આવ્યો.
એટલે સાઉન્ડ પર ફોકસ.
હા, અને લેખક નોંધે છે કે ક્યારેક ભાષાને આર્બિટ્રરી નોનસેન્સ એટલે કે જાણી જોઈને અર્થહીન લાગે એવી રીતે વાપરવાનું વલણ પણ દેખાયું, કદાચ એ વિચારથી કે આમ કરવાથી ભાષાના બંધનો તૂટશે.
આ બધી વાતો તો થઈ સિદ્ધાંતની, પણ આ વિચારો અને પ્રયોગો કયા કવિઓ અને એમની કઈ રચનાઓમાં જોવા મળે છે? લેખમાં ઉદાહરણો છે?
હા બિલકુલ, લેખક સ્પષ્ટતા કરે છે કે અહીં જે કવિતાઓ લીધી છે એ કદાચ એ કવિઓની શ્રેષ્ઠ રચનાઓ નથી, પણ આ નવી ધારાની જે વિવિધતા છે એ દર્શાવવા માટે પસંદ કરી છે.
બરાબર.
જેમ કે અંધકાર વિશેની કેટલીક કવિતાઓનો ઉલ્લેખ છે, એમાં અંધકારને કોઈ સીધા પ્રતીક તરીકે નથી વાપર્યો, પણ એના સૂક્ષ્મ ઇન્દ્રિય અનુભવો, સ્પર્શ, ગંધ, અવાજ એને પકડવાનો પ્રયત્ન દેખાય છે. મણિલાલ દેસાઈની રચનાઓનો ઉલ્લેખ છે, એમાં ક્યારેક બાળકથાઓ જેવું નિર્દોષ વાતાવરણ હોય અને અચાનક ભયાનકતા આવી જાય, પણ એ ભારેખમ નથી લાગતું. જેમ કે પેલી પંક્તિ, કીડી અકેક અંધારાના કણને દરમાં આવે.
હા, એમાં એક ચિત્ર ઊભું થાય છે.
બરાબર.
લાભશંકર ઠાકરનું તડકો કાવ્ય તો બહુ જ જાણીતું અને ચર્ચાયેલું છે, એના વિશે લેખ શું કહે છે?
હા, તડકોને લેખક બહુ સ્તરીય ગણાવે છે. એમાં સરિયલ યોજનાઓ છે, જેમ પેલું થળ તડકાનું ખડબચડું ને માછલીઓના પાન.
હા હા.
પછી બાળ જોડકણા જેવો સરળ લાગતો લય છે, પણ સાથે જ બૌદ્ધિક પરિષ્કૃતતા પણ છે, સોફિસ્ટિકેશન જેને કહીએ. શૃંગારિક કલ્પનો પણ છે, તડકો એનો રોમ રોમ સંભોગે અને અંતે જાણે બ્રહ્માનંદ જેવો મુક્ત ઉલ્લાસ, તડકો તડકો રે નાદા થઈને નાચો.
વાહ, પણ એમાં કોઈ મર્યાદા પણ બતાવી છે.
હા, લેખક એક મુદ્દો ઉઠાવે છે કે ક્યારેક કવિ જાણે પોતે જ પોતાની રચના પ્રક્રિયા કે અભિગમ છતો કરી દે. જેમ કે પેલી પંક્તિ, ને અંધકારની યોનીમાંથી સરકે છે આ તડકો. લેખકને લાગે છે કે આ પંક્તિ જાણે કાવ્યના રહસ્યને થોડું ઉઘાડું પાડી દે છે, એની મિસ્ટ્રી ઓછી કરી દે છે.
સમજાયું. અને રાવજી પટેલ, એમના વિશે શું નોંધ છે? એમનો અવાજ તો સાવ જુદો જ ગણાય છે ને?
બિલકુલ, લેખક રાવજીના અવાજને અત્યંત આગો, યુનિક ગણાવે છે. એમની ખાસિયત છે તળપદી બોલીનો સહજ અને ખૂબ સશક્ત ઉપયોગ, જે પેલી શહેરી નાગર શૈલીથી એકદમ જુદો પડે છે.
હા, એ તો છે.
અત્યંત સંવેદનશીલ લેખન છે, પણ કોઈ ફિલોસોફીના ડહાપણ વગર. આભાસી મરણનું ગીત એનું ઉદાહરણ છે.
ઢોલિયો કાવ્ય પણ.
હા, ઢોલિયોમાં પ્રણયની આત્મીયતા અને વેદના, દિન થઈ ગયો શૂલ એનું સૂક્ષ્મ ચિત્રણ છે. અને એમની હાસ્ય અને વ્યંગની શક્તિ તો અદ્ભુત છે.
પેલું સ્વહંશીલાલની યાદમાં.
બરાબર, એમાં મર્શિયાના પરંપરાગત સ્વરૂપનો ઉપયોગ કરીને એમાંથી કાળો નિર્બંધ હાસ્ય પેદા કરે છે. લેખક નોંધે છે કે એમાં ગંભીરતા, ગગન ગુફા ફાટી પડી અને હાસ્ય અલ્લા બિલ્લો બની ગયો ને પર્વત ઊંધો પડી ગયો ના સ્તરો એકબીજામાં એવા ગૂંથાયેલા છે જાણે ત્રણ જુદા અવાજ સંભળાય. એક શોક કરતો, બીજો એની મજાક ઉડાવતો અને ત્રીજો કટાક્ષ કરતો.
ખરેખર અદ્ભુત. હવે સીતાંશુ યશશ્ચંદ્ર વિશે પણ વાત છે, જેમને સરિયલ કવિ કહેવાય છે.
હા, સીતાંશુની કવિતાને લેખક સરિયલ તરીકે ઓળખાવે છે. એમની કવિતામાં એક પ્રકારની વિપુલતા છે, અસ્તવ્યસ્તતા, અતાર્કિકતા છે અને શબ્દોનું ભારે આકર્ષણ, થોડી શબ્દાળુતા પણ દેખાય છે.
લેખક એમના વિશે શું માને છે?
લેખક માને છે કે એમાં કદાચ પેલું ઊંડું ગુહ્ય તત્વ, પેલી એસોટેરિક ક્વોલિટી કે ભાષા સાથેનું જે જોખમી સાહસ કહીએ તે કદાચ ઓછું છે, પણ ભાષાને રૂઢિચુસ્તતામાંથી મુક્ત કરવાનો પ્રયાસ ચોક્કસ દેખાય છે. જોકે ક્યારેક એવું લાગે કે રહસ્ય જાણી જોઈને મૂકવામાં આવ્યું છે, ગ્રેટ્યુટસ મિસ્ટ્રી જેને કહીએ. અને કવિનો અહમ, ઇગોઇસ્ટિક સેલ્ફ અસર્શન્સ પણ ક્યારેક ડોકાય છે. તેમ છતાં લેખક સ્વીકારે છે કે સીતાંશુની કવિતા એક નવી દિશા જરૂર ચિંધે છે, ભલે એ દિશામાં કેટલાક ભયસ્થાનો પણ હોય.
આ મુખ્ય કવિઓ સિવાય બીજા નામો અને વલણોનો પણ ઉલ્લેખ છે ખરું ને? જેમ કે વિષાદ અને હતાશાની વાત.
હા, ચોક્કસ. લેખમાં મનોજ ખંડેરિયા, શામૃગ, જયંત પારેખ, તાવ, પ્રાસન્ને એ પવન, મનહર મોદી, તડાયેલા પડછાયા, શ્રીકાંત શાહ, પ્રબોધ પરીખ, મફત ઓજા વગેરેના કાવ્યોની પણ ચર્ચા છે. આમાંના ઘણા કાવ્યોમાં વિષાદ, હતાશા, વેદના જેવા ભાવોનું નિરૂપણ છે. પણ અહીં લેખક એક મહત્વની ટીકા કરે છે.
શું ટીકા છે?
એ કહે છે કે ઘણીવાર આ ભાવો બહુ છીછરા અને દેખાડા જેવા બની રહે છે, જાણે કવિ પોતાની વેદનાની નુમાઇશ કરી રહ્યો હોય. એમાં ઊંડાણ ઓછું અને એક પ્રકારનું સિનિસિઝમ કે નકારાત્મકતા વધુ દેખાય છે. ક્યાંક તાણીતુસીને અસંગતિ લાવવાનો પ્રયાસ પણ લાગે છે.
એટલે કે બધી જ નવી કવિતા આવી અતાર્કિક કે અઘરી નહોતી?
ના, એવું બિલકુલ નથી. લેખમાં એવા કાવ્યોનો પણ ઉલ્લેખ છે જે અતાર્કિકતા કે અસંબદ્ધતાના અતિરેક વગર પણ પ્રયોગશીલ રીતે મૂર્ત ચિત્રો ઉપસાવે છે.
દાખલા તરીકે
ગુલામ મોહમ્મદ શેખ, જેસલમેરના ખંડેર, શ્રીકાંત શાહ, દૃશ્ય, જયંત પાઠક, રણ, યોસેફ મેકવાન, વાઘ. આ કવિઓની રચનાઓ આ પ્રકારની છે. આ કવિતા આગલી પેઢીથી અનુભવની મૂર્તતા અને ભાષાના તાજગીભર્યા ઉપયોગમાં જુદી પડે છે.
અને ગીત ગઝલનું શું?
હા, એ પણ મહત્વનું છે. વચગાળામાં ગીત અને ગઝલ જેવા સ્વરૂપો થોડા હાસ્યમાં ધકેલાઈ ગયા હતા એવું લાગતું હતું, પણ આ સમયગાળામાં એ પણ નવી સંવેદના અને નવા પ્રયોગો સાથે પાછા ફર્યા.
કોણે પ્રયોગો કર્યા?
ની સોનલ ગીત શ્રેણી, જેમાં લોકગીતનો સ્પર્શ છે. પછી આદિલ મંસૂરી, મનહર મોદી જેવા ગઝલકારોએ પણ ગઝલમાં નોંધપાત્ર કામ કર્યું. જોકે લેખક ચેતવે છે કે ગીતોમાં પણ ફરી પાછા રેઢિયાળપણાનો ભય તો ઊભો જ રહે છે.
બરાબર. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ નવી કવિતાને સમજવા માટેના મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો કયા કહી શકાય? ચાવીરૂપ વિચારો.
મુખ્યત્વે 5 મુદ્દા કહી શકાય. પહેલું, બુદ્ધિવાદનો અસ્વીકાર. મતલબ કે જગતને ખાલી તર્કથી પૂરેપૂરું ના સમજી શકાય. અતાર્કિક અનુભવો પણ મહત્વના છે.
બીજું,
અનઅર્થ. કવિતાનો હેતુ સીધો અર્થ આપવાનો નથી, પણ શબ્દોની ગોઠવણીથી એક ગહન રહસ્યમય અનુભૂતિ કરાવવાનો છે. યાદ છે પેલું, સંગતિ એટલે શરણાગતિ?
હા, બરાબર. ત્રીજું,
ઇન્દ્રિય બોધથી મુક્તિ, ડિસેન્સ્યુઅલાઇઝેશન. આપણી ઇન્દ્રિયો જે રીતે જોવાની ટેવાઈ ગઈ છે, એમાંથી મુક્ત થઈને વિશ્વને નવા સ્તરે અનુભવવાનો પ્રયાસ.
ચોથું,
કલ્પન. કલ્પન એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ નથી, પણ મનની એક સ્વાયત્ત રચના છે.
અને પાંચમું,
ભાષા સાથે પ્રયોગ. વ્યાકરણ, બંધારણ, રૂઢ અર્થોને તોડીને, ભાષાને અપારદર્શી બનાવીને કે ખાલી ધ્વનિ તરીકે પ્રયોજીને નવી શક્યતાઓ શોધવાનો પ્રયાસ.
અને લેખક જે રીતે આ બધું વિશ્લેષણ કરે છે, એ પદ્ધતિને શું કહી શકાય? શું એ ફોર્મલિસ્ટ છે કે બીજું કંઈ?
લેખકે પોતે કોઈ લેબલ નથી લગાવ્યું, પણ એમની પદ્ધતિ જોતા લાગે છે કે એ મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન આપે છે, સ્વરૂપ અને સંદર્ભ.
એટલે એ ફોર્મલિસ્ટ અને કોન્ટેક્સ્ચ્યુઅલ.
હા, કહી શકાય. સ્વરૂપલક્ષી એટલે કે કવિતાના રૂપ, બંધારણ, ભાષા, કલ્પન જેવા આંતરિક તત્વો પર ધ્યાન આપે છે. અને સંદર્ભલક્ષી એટલે કે આ કવિતા કયા સામાજિક, વૈચારિક, સાહિત્યક માહોલમાં જન્મી, એના કારણો શું હતા એ પણ જુએ છે. જેમ કે પેલો ગાંધીયુગ પછીનો અસંતોષ, યુરોપનો પ્રભાવ વગેરે.
અને સરરિયલિઝમની વાત પણ કરે છે.
હા, એટલે એને થોડો તુલનાત્મક અભિગમ પણ કહી શકાય. ટૂંકમાં, રચના અને એનો પરિવેશ બંનેને જોવાનો પ્રયાસ છે.
તો આ બધી મથામણ, આ નવા પ્રયોગો, આનો ગુજરાતી સાહિત્યમાં ફાળો શું રહ્યો? એનો પ્રભાવ શું પડ્યો?
ચોક્કસપણે આ પ્રવાહે ગુજરાતી કવિતાને નવી દિશાઓ આપી. વિષય, અભિવ્યક્તિ, ભાષા ત્રણેય સ્તરે તાજગી આવી. પેલી બંધિયાર હવામાંથી જાણે છુટકારો મળ્યો.
પ્રયોગશીલતા વધી.
હા, કવિતામાં પ્રયોગશીલતાનું વાતાવરણ બન્યું. ઇન્દ્રિય અનુભવ અને મૂર્તતા પર ભાર મુકાયો. રાવજી પટેલ જેવા કવિઓએ તળપદી બોલીની તાકાત બતાવી અને ગીત ગઝલ જેવા સ્વરૂપોને પણ નવો ઓપ મળ્યો, નવી સંવેદના મળી.
પણ લેખક આ પ્રવાહની કેટલીક મર્યાદાઓ કે ટીકાઓ પણ નોંધે છે, બરાબર ને?
હા, અને તે બહુ સંતુલિત રીતે નોંધે છે. શરૂઆતમાં જ કહ્યું હતું એમ, આ પ્રવૃત્તિની ટીકા ઘણીવાર અસહિષ્ણુ અને પૂર્વગ્રહયુક્ત હતી, તો વળી વખાણ પણ અતિશયોક્તિ ભરેલા હતા. ખુદ કેટલાક કવિઓએ પણ પોતાની પ્રશંસા કરી અને જૂની પેઢીના ઉતારી પાડી. લેખક એ પણ નોંધે છે કે ઘણા કવિઓ ખાલી બાહ્ય લક્ષણો અપનાવી લે છે, જેમ કે અસંગતિ, વિચિત્ર કલ્પનો, પણ એની પાછળની જે ગંભીર વૈચારિક ભૂમિકા હોવી જોઈએ તે હોતી નથી.
એટલે ઊંડાણ વગરનું અનુકરણ.
હા, આથી વિષાદ, હતાશા જેવા ભાવો ઘણીવાર છીછરા, દેખાડા જેવા બની જાય છે. સીતાંશુમાં પણ શબ્દોનો અતિરેક અને પ્રયાસપૂર્વક લાવેલું રહસ્ય કઠે છે. અને સૌથી મોટો ભય એ રહે છે કે જે નવી ધારા જૂની ઘરેડ તોડવા આવી હતી, તે પોતે જ એક નવી ઘરેડ, એક નવી એકવિધતા ન બની જાય.
સાચી વાત. આ આખી ચર્ચામાંથી અમુક ખાસ યાદ રહી જાય એવા મુદ્દા કે અવતરણો કયા ગણાય જે આખા વિચારને પકડે?
ચોક્કસ. પહેલું તો નવી કવિતાના હેતુ વિશેનું પેલું વિધાન. કવિનું વલણ તર્કસંગત, બુદ્ધિગ્રાહ્ય અર્થ તરફથી અનઅર્થ તરફ જવાનું છે. સંગતિ એ ઘૃણાસ્પદ વસ્તુ છે, કારણ કે સંગતિ એટલે જ શરણાગતિ. આ વાક્ય પેલો બુદ્ધિ સામેનો વિદ્રોહ બરાબર પકડે છે.
બીજું,
કલ્પન વિશે રેવર્દીનું કથન. ધ ઇમેજ ઇઝ અ પ્યોર ક્રિએશન ઓફ ધ માઇન્ડ. આ કલ્પનને જો ઇન્દ્રિયો પ્રમાણિત કરે તો એને નષ્ટ કરવામાં આવે છે. એ બુદ્ધિસંગત કે ઉપયોગી પણ હોતું નથી. આ કલ્પનને એક સ્વાયત્ત સર્જન તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે.
અને ત્રીજું,
સરિયલિઝમના પ્રણેતા આન્દ્રે બ્રેતોનનો ઉલ્લેખ છે. એ મનના એક એવા બિંદુની વાત કરે છે જ્યાં બધા વિરોધાભાસો ઓગળી જાય છે. એક એવું માનસિક બિંદુ જ્યાં જીવન અને મૃત્યુ, વાસ્તવિક અને કાલ્પનિક, ભૂતકાળ અને ભવિષ્ય, વ્યક્ત અને અવ્યક્ત ઉચ્ચ અને નીચ આ બધું વિરોધાભાસ તરીકે અનુભવાતું બંધ થઈ જાય છે.
વાહ.
જો કે લેખક તરત ઉમેરે છે કે આવું બિંદુ પ્રાપ્ત કરવું લગભગ અશક્ય છે, પણ ગંભીર કવિઓનો પ્રયાસ એ દિશામાં હોય છે.
તો આજે 1956 થી 1971ના ગાળાની કવિતા અને એનું આ વિશ્લેષણ છે, એની વાત આજના સમયમાં આપણને કઈ રીતે ઉપયોગી થાય, એની પ્રસ્તુતતા શું?
મને લાગે છે કે આ વિશ્લેષણ આપણને 2-3 મહત્વની બાબતો યાદ અપાવે છે. એક તો કોઈપણ સાહિત્યિક કે કલાત્મક પ્રવાહનું મૂલ્યાંકન ઉતાવળે કે આત્યંતિક રીતે નહીં, પણ સંભાવથી અને ઊંડાણથી થવું જોઈએ. બીજું, દરેક પેઢી પોતાની રીતે પ્રયોગો કરે છે, જૂની રીતોને પડકારે છે, અને એની પાછળ હંમેશા કોઈક સામાજિક સાંસ્કૃતિક કારણો હોય છે. આ સમજ આપણને આજના સમયના નવા પ્રવાહોને સમજવામાં મદદ કરી શકે છે, ભલે આપણને શરૂઆતમાં અજાણ્યા કે અઘરા લાગે.
બરાબર.
તે એ પણ બતાવે છે કે ભાષા અને અભિવ્યક્તિની સીમાઓને વિસ્તારવાના પ્રયાસો કલામાં સતત ચાલતા રહે છે, ભલે પ્રયાસો હંમેશા સફળ ન થાય કે ક્યારેક વિચિત્ર લાગે, પણ એ મથામણ પોતે જ મહત્વની છે.
હા, કદાચ દરેક પેઢી પોતાના સમયના અનઅર્થને, પોતાના યુગના રહસ્યને પોતાની રીતે જ શોધતી હોય છે.
અને આજના શ્રોતાઓ માટે અહીં એક વિચારવા જેવો મુદ્દો એ મૂકી શકાય કે શું આપણા આજના સમયમાં સાહિત્યમાં, સંગીતમાં, કળામાં, ડિજિટલ માધ્યમોમાં એવા કોઈ નવા સ્વરૂપો, નવી અભિવ્યક્તિઓ આવી રહી છે જે આપણને પહેલી નજરે અર્થહીન, અઘરી કે વિચિત્ર લાગે છે?
હા, સારો પ્રશ્ન છે.
અને જો હા, તો શું આપણે તેને સમજવાનો, તેની પાછળ રહેલી કલાકારની મથામણને જાણવાનો પ્રયાસ કરીએ છીએ, કે પછી આ તો કંઈ નથી એમ કહીને બાજુ પર મૂકી દઈએ છીએ?
વિચારવા જેવી વાત છે. ચાલો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે આપણે 3 મુખ્ય મુદ્દાઓ તારવી લઈએ જે શ્રોતાઓ યાદ રાખી શકે.
ચોક્કસ. પહેલો મુદ્દો એ કે 1956 પછીની નવી ગુજરાતી કવિતા એ ખાલી જૂની પેઢી સામેની પ્રતિક્રિયા નહોતી, એ બદલાયેલા સામાજિક વૈચારિક પરિવેશ અને ખાસ કરીને યુરોપીય કવિતાના પ્રભાવ હેઠળ જન્મેલો એક ગંભીર સાહિત્યિક પ્રયાસ હતો જેણે પરંપરાગત તર્ક અને અર્થઘટનોને પડકાર્યા.
બરાબર. બીજો મુદ્દો.
બીજો મુદ્દો એ કે આ કવિતાએ અનઅર્થ, અતાર્કિક કલ્પનો, ભાષાના નવા પ્રયોગો અને ઇન્દ્રિય અનુભવોના નવા નિરૂપણ દ્વારા અભિવ્યક્તિની નવી શક્યતાઓ ખોલી. રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સીતાંશુ યશશ્ચંદ્ર જેવા કવિઓનું આમાં મહત્વનું પ્રદાન રહ્યું.
અને ત્રીજો અને છેલ્લો મુદ્દો.
ત્રીજો મુદ્દો એ કે આ પ્રવાહની પોતાની મર્યાદાઓ અને જોખમો પણ હતા, જેમ કે અનુકરણ, છીછનાપણું અને એકવિધતાનો ભય. આ બતાવે છે કે કોઈપણ સાહિત્યિક આંદોલનનું મૂલ્યાંકન તેના સારા પાસા અને નબળા પાસા બંનેને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ અને ગંભીરતાથી થવું જોઈએ.
ખૂબ સરસ. આ ચર્ચા માટે આપનો આભાર.
આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.